તારીખ 17/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 657
પત્ર 783માં પાનું 604 પત્ર સુભાગભાઈના પુત્ર ત્રંબકભાઈ ઉપર લખાયો છે. સુભાગભાઈના દેહાંત પછી નો આ પત્ર વ્યવહાર છે. મથાળામાં શ્રી સુભાગભાઈને નમસ્કાર કર્યા છે. શ્રી સુભાગને નમસ્કાર. મથાળામાં સુભાગભાઈને જ નમસ્કાર કર્યા છે. શ્રી સુભાગની મુમુક્ષુ દશા, કેમ કે તો જ્ઞાન દશા પ્રાપ્ત કરીને ગયા હતા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિનો સ્વર્ગવાસ થાય પછી એમની સ્મૃતિ કોઈને કોઈ પ્રકારે આવ્યા જ કરતી હોય છે. જેને લાગણી હોય, જેને સંબંધ હોય, એને કોઈને કોઈ પ્રકારે સ્મૃતિ આવ્યા જ કરતી હોય છે. સુભાગભાઈ પ્રત્યે પોતાને પણ ઘણી લાગણી હતી, સુભાગભાઈને ખુદને પણ ઘણી લાગણી હતી. તો કહે છે કે એમની જે મુમુક્ષુ દશા હતી એનું સ્મરણ થયા કરે છે અને એમને જે નાનીના માર્ગ પ્રત્યે એમનો જે નિશ્ચય હતો એવા પ્રકારે નિશ્ચય હોય છે કે આ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરે છે એનું મુખ્ય કારણ સ્વચ્છંદ છે. જીવ પોતાની બુદ્ધિએ પોતાની મતિ કલ્પનાએ ધર્મ સાધન અનંતવાર કરી ચૂક્યો છે એ વાત જેને સમજાણી છે અને અનંતવાર કરેલી એવી જે ભૂલ એવી ભૂલ હવે કરવી નથી એવો જેને નિશ્ચય કર્યો છે કે હવે તો જ્ઞાની જે માર્ગે ચાલ્યા છે એમના માર્ગે જ ચાલવું છે, હવે મારે બીજી રીતે ચાલવું નથી. મને ફાવે કે મને ન ફાવે, મને ગમે કે મને ન ગમે, એ સિવાય બીજો કોઈ છૂટકો નથી, બીજો કોઈ ઉપાય નથી એવું સમજાવું અને એ સમજાયા પછી એનો દ્રઢ નિશ્ચય થવો. સમજવું એક વાત છે, નિશ્ચય થવો બીજી વાત છે, અમલીકરણ કરવું એ ત્રીજી વાત છે. જેને સ્વલક્ષી સમજાય છે અને આત્મકલ્યાણ કરવાની અંતરની ભાવના હોય છે એ નિશ્ચય કરે છે. નિશ્ચય કરવાથી એક વિશેષ ફાયદો એ થાય છે કે નિશ્ચય કરતા નિશ્ચયની સાથે સાથે એક નિશ્ચય બળ પ્રગટ થાય છે. નિશ્ચયનું જે બળવાનપણું છે એ બળવાનપણું એ નિશ્ચયના અમલીકરણમાં પ્રેરે છે જીવને એમ આગળ વધવામાં. આખી લિંક છે યથાર્થ સમજણ નિશ્ચયમાં પરિણમે, નિર્ધારમાં પરિણમે અને નિર્ધાર છે એ અમલીકરણમાં પરિણમે. આવી એક લિંક છે કાર્યની સફળતાની, આવી એકબીજા સાથે સંકળાયેલી પરિણામોની શ્રેણી છે. એ શ્રેણીબદ્ધ પરિણામ ચાલવા જોઈએ તો બીજી કોઈ તકલીફ નથી. એ શ્રેણીએ પરિણામ ન ચાલે તો જરૂર તકલીફ છે. એટલે સુભાગભાઈ કોઈ જ્ઞાની પુરુષની શોધમાં હતા, શોધતા શોધતા જીવનની સંધ્યાએ પહોંચી ગયા. લગભગ 67 વર્ષની ઉંમરે એમને કૃપાળુ દેવનો ભેટો થયો. એ જમાનામાં 60 કોક જ વટાવતો, 50 પછી વનમાં પ્રવેશ કરે અને તબિયત ઉથલા મારી જાય, 60 આસપાસ લોકો રવાના થઈ જાય. 67 વર્ષ એટલે લગભગ આયુષ પૂરું થવાની તૈયારી ગણાય એ જમાનામાં, 100 વર્ષ પહેલાં. આજકાલ થોડો એવરેજ વધ્યો છે. હવે જ્યારે એમને ખબર પડી કે હું આયુષ પૂરું થવાના છેડે છું, જીવનને છેડે આવી ગયો, આવી પહોંચેલો છું, મને કૃપાળુ દેવ મળ્યા એટલે એ ટીંગાઈ ગયા, એમની પાછળ ટીંગાઈ ગયા. હવે આ પુરુષ કેવી માર્ગે છે, એ કેમ કરવું છે, એની આજ્ઞામાં રહેવું છે અને ભરપેટ એમનો લાભ લેવો છે, એ રીતે પોતે એક મક્કમ નિશ્ચય કરેલો. એ નિશ્ચયની ખબર કૃપાળુ દેવને હતી અને એ નિશ્ચયને બહુ સારી રીતે એમણે એપ્રિશિએટ કર્યો છે. આત્મકલ્યાણનો કોઈ પણ મુદ્દો જીવ કેટલો એપ્રિશિએટ કરે છે એના ઉપર એની યોગ્યતાનું માન છે. આત્મકલ્યાણનો કોઈ પણ મુદ્દો હોય એને જીવ કેટલો ઉઠાવે છે, એનો લાભ પોતે કેટલો ઉઠાવે છે, એ જ એની યોગ્યતા અને પાત્રતાનો આંક છે. બાકી તો ઘરેડબંધ સૌ ચાલ્યા જાય છે. સંપ્રદાયમાં તો ઘરેડબંધ હાલે છે રૂઢિગત પ્રમાણે, પણ આવી વાત સાંભળ્યાને સમજ્યા પછી પણ ઉપર ઉપરથી રૂઢિગત રીતે લોકો ચાલતા હોય છે મોટા ભાગના. કોઈ કોઈ વિરલ જીવો એ વાતને ઉઠાવી લે છે અને ઉઠાવી લે છે એ ન્યાલ થઈ જાય છે. કેમ કે આ તો દુર્લભથી દુર્લભ ચીજ છે. એટલે એમના સ્વર્ગવાસ પછી પણ એમના બે વાતનું, સુભાષભાઈની યોગ્યતાની બે વાત, એક તો એમની મુમુક્ષુતા અને એક એમનો જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય ન લીધો, અદ્ભુત નિશ્ચય હતો. એ તો આજે પણ અમને સાંભળે છે એમ કહે છે. એમ કહીને એમણે એમ ધ્યાન ખેંચ્યું છોકરાઓ પ્રત્યે કે જો આ તમારા પિતાશ્રી છે એની આ બે વાત છે એ આજે પણ અમને સાંભળે છે, અમારા જ્ઞાનમાંથી આજે પણ એ વાત ખસતી નથી. કૃપાળુ દેવના પવિત્ર જ્ઞાનમાં આ બે વાતનું સ્થાન બહુ મોટું હતું એવું જો ખબર પડે એમને તો એ પણ એમ કરવામાં પ્રેરાય, એ પણ એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે. સર્વજીવ સુખને ઈચ્છે છે પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જીવ માત્ર કીડી મકોડાથી માંડીને બધા જ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલ જીવ એ સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. એ સુખ કોને કહેવું? બાકી તો જગતમાં ઈચ્છા અનુસાર કાર્ય થાય અને ઈચ્છાની આકુરતા મંદ થાય એને સુખનો અનુભવ સમજે છે. ઈચ્છા થયા કરે છે જીવને. કોઈ એવી જ અનાદિથી જીવની સ્થિતિ છે, દેહાત્મ બુદ્ધિ છે, પરમા સુખ બુદ્ધિ છે, અનાદિથી. એટલે પરપદાર્થ સંબંધીની દૈહિક ઈચ્છા થયા જ કરે છે જીવને, થયા જ કરે છે. એ ઈચ્છા પ્રમાણે કાંઈક બને, થોડું ઘણું બને કે પૂરું બને કે અધૂરું બને, ઈચ્છાની આકુરતા મંદ થાય છે અને એ મંદ આકુરતાને સુખ સમજે છે. એ સુખ નથી પણ સુખાભાસ છે, પણ એને ખરેખર સુખ સમજે છે. અને એ સુખાભાસરૂપ સુખને ભોગવવા માટે અનંતકાળથી એની પાછળ ને એની પાછળ જ પ્રયત્નો કર્યા કરે છે. મજૂરી કરે કે બીજા દુઃખ વેઠે, પણ એટલા સુખ માટે. સામાન્ય રીતે વિચાર કરી માણસ 8-10 કલાક પૈસા કમાવા માટે પરિશ્રમ કરે છે, શું કરવા કે એ પૈસાથી ઈચ્છા પ્રમાણે ચીજ વસ્તુને સંયોગો આપણને મળી રહી છે. આખી જિંદગી ખર્ચી નાખે છે, રોજના 8-10 કલાકના હિસાબે આખી જિંદગી ખર્ચી નાખે છે, ઘસી નાખે છે, એમ કહીએ તો ચાલે. જો જીવને સાચું સુખ સમજાય અને પ્રાપ્ત કરવા માટેનો અવકાશ દેખાય તો એ કેટલો બધો પ્રયત્ન કરે, સ્વાભાવિક છે. એની પાછળ જ છે પરિણામ, તો એની પાછળ જ છે. 24 કલાક એની પાછળ છે. 7-8 કલાક તો એની ગંભીરતા સમજીને બીજું બધું એકવાર મૂકીને કરે છે, બીજું બધું ગૌણ કરીને કરે છે. કોઈ નોકરી કરતો એકવાર નોકરી તો કરવી જ પડશે, ટાઈમસર જવું જ પડશે, તો જ મને મળશે, નહીંતર નહીં મળે. શું એમ ધંધો, એ ધંધાની જવાબદારી સમજવી પડે છે, નોકરીવાળાને નોકરીની જવાબદારી સમજવી પડે છે. શું અને ઘરના બધા મેમ્બરો એ વાત સાચવે, એને સાચવવું પડશે, એ વાત સાચવવી પડશે, એ વાત સંભાળવી પડશે, એમ બધાએ એની સાથે એ રીતે રિલેટેડ છે તો પણ સાચું સુખ મળતું નથી. ખાલી થોડી કસાઈની મંદતા સિવાય કાંઈ થૂકતું નથી. તો જો જીવને અનંત સુખની ખાણ મળે તો એ આખી દુનિયાને તિલાંજલિ કેમ ન આપે, આપે. સીધી વાત છે, હિસાબ કિતાબથી સમજાય એવી વાત છે. એવી રીતે એકવાર સાચા સુખના પ્રયત્ન માટે આખા જગતને લાત મારવી જોઈએ. પછી નથી મળતું એવું બનતું નથી. એ આ માર્ગની સુવ્યવસ્થા છે કે પછી એને ગેરેન્ટેડ મળે, મળે ને મળે જ છે. આખા જગતને ગૌણ કરવું, જીવને આકાંક્ષા અને મહત્વાકાંક્ષા ઘણી હોય છે. કોઈને પ્રગટ હોય છે ને કોઈને અપ્રગટ હોય છે. બાકી લક્ઝરી વૈભવ કોને નથી જોઈતો, કોને નથી જોઈતો? એમ કે બધાને એ તો પડ્યું છે અંદર, પણ એ બધા ઉપર ચોકડી મૂકી દેવી કે એમાંથી કાંઈ જોતું નથી, સાચું સુખ જ જોઈએ છે. હા, આમાં ક્યાંય છે નહીં, માટે આનાથી મળવાનું નથી ને આ જોતું નથી. હવે સાચું સુખ જ જોઈએ છે, અને એની પાછળ જે કાંઈ સમય શક્તિને જે કાંઈ ખર્ચ કરવો પડે એ કરવો છે, એને મળે છે. પણ એ બધાને એક વખત લાત મારીને એનું નામ એ સંબંધીનો નિશ્ચય કર્યો ગણાય. એવો બળવાન નિશ્ચય હોય તો એ વિષયમાં પોતે અમલીકરણ કર્યા વિના રહે નહીં. કૃપાળુ દેવે તો વાતને સસ્પેન્સમાં મૂકી દીધી કે સર્વજીવ સુખને ઈચ્છે છે એટલે તમે પણ ઈચ્છો છો, જેને પત્ર લખો એ પણ સુખને ઈચ્છે છે. હવે કોઈ વિરલા પુરુષે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે એમ કહ્યું તો કહેનાર તો અવશ્ય જાણે છે. એવું કહેનાર તો અવશ્ય જાણે છે. હવે એ સુખ પ્રાપ્ત કરવું હોય તો જેને પત્ર લખ્યો છે એમ કે તો પછી અમને એ સુખનું સ્વરૂપ બતાવો અને એ રસ્તે અમે કેવી રીતે જઈએ એવું કંઈક અમને કહો તો અમે પણ સુખમાં સુખ માટે જ આ જિંદગીમાં હેરાન થઈએ છીએ. હેરાનગતિ એ સુખ માટે જ છે બધી. હેરાન શબ્દ છે એ ઉર્દુ શબ્દ છે, ઉર્દુ ભાષામાંથી આવેલો શબ્દ છે. ગુજરાતી ભાષાએ ઉર્દુ, ફારસી, હિન્દી, સંસ્કૃત ઘણી ભાષામાંથી શબ્દો અપનાવ્યા છે અને અત્યારે તો કેટલાક ઇંગ્લિશ શબ્દો પણ વપરાય છે. સ્ટેશન જેવા સ્ટેશન સ્ટેશન જ બધા કહે છે. પછી ગામડામાંથી આવેલો માણસ હોય તો શું હેરાન શબ્દ છે એના બહુ પાસા છે. એક ફિલિંગ સ્ટેજ છે, એક ફિલિંગનો હેરાનપણું છે, એક અનુભવનો વિષય છે. કોઈ વાર એમ ઉર્દુમાં એમ વપરાય છે કે કોઈ માણસ બહુ ખુશખુશાલ હોય તો એમ કે આપ ઇતને હેરાન ક્યો, કેસે ઇતને હેરાન દીખ રહે હો એમ કે. આપણે ગુજરાતીમાં રૂઢિગત એનો અર્થ એમ છે કે દુઃખી થવું, હેરાન થવું એટલે બહુ પરિશ્રમથી દુઃખી થાય એને હેરાન કહે છે. પણ ત્યાં એમ નથી, ત્યાં કોઈ ખુશખુશાલ હોય એ ખુશખુશાલ ખુશખુશાલીપણામાં જે આકુળતા હોય એને હેરાન શબ્દ કહે છે. ખુશખુશાલીપણામાં પણ અમુક આકુલતા છે ને એને એ લોકો હેરાનિયત કે છે. અથવા કોઈ સુખી થવા માટે હોશે હોશે તકલીફ ઉઠાવે એને પણ એમ કે આપ ઇતના ક્યુ હેરાન હો રહે હો. હોશથી તકલીફ ઉઠાવતા હોય એવા સેન્સમાં એ વપરાય છે. કે છે એ સુખનું સ્વરૂપ છે એ કોઈ વિરલ જીવ જાણે છે, પણ એની પાછળ એની જિજ્ઞાસા હોવી જોઈએ એટલે જિજ્ઞાસામાં મૂક્યા છે. હવે વાત કરે છે દુઃખની, કે જન્મ મરણાદિ અનંત દુઃખનો આત્યંતિક ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. જન્મ મરણ આદિ પરિભ્રમણ અને પરિભ્રમણમાં થતા અનેક દુઃખો, અનંત પ્રકારના દુઃખો, એનો સર્વથા નાશ થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. તે ઉપાય જાણવાની અને તે ઉપાય કરવાની આ અમલીકરણ લીધો, બે વાત લીધી સાથે. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ. ઈચ્છા ઉત્પન્ન થઈ નથી લીધો, ખરી ઈચ્છા ઉત્પન્ન થઈ. જીવ જો સત્પુરુષનો સમાગમનો લાભ પામે તો તે ઉપાય જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ એને આત્મયોગ કહ્યો છે. 569માં આપણે આત્મયોગ ઉપરનો આપણા પત્રિકામાં આવી ગયો. શું કહે છે કે તે ઉપાય જાણવાની અને તે ઉપાય કરવાની ખરી ઈચ્છા ઉત્પન્ન થઈ એવા ભાવમાં હોય અને જો જીવને સત્પુરુષનો સમાગમનો લાભ પામે, કેમ કે એ જાણે છે, જણાવી શકે છે આ જન્મ મરણથી મુક્ત થવાનો આ ઉપાય છે અને એ કેવી રીતે એ પ્રાપ્ત થાય એની વિધિ પણ એ બતાવી શકે છે, તો તે ઉપાયને તે જાણી શકે છે અને ઉપાસીને મુક્ત, દુઃખથી મુક્ત થઈ શકે છે. પહેલાં જેણે સુખની વાત કરી, જીવને લાલચ થાય કેમકે સુખી તો થવું છે. બીજી વાત દુઃખ મુક્ત થવાની કરી, કેમકે દુઃખ મુક્ત પણ થવું છે, વર્તમાનમાં સુખી નથી એટલે દુઃખ મુક્ત પણ થવું છે. બે પક્ષેથી વાત કરી, અસ્થિ અને નાસ્તિથી. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. શું કહે છે, આપમેળે એવી ઈચ્છા થવી એ કોઈ જીવને માટે બને છે, પોતાની મેળે સ્વયં અંદરથી થાય કે આ પરિભ્રમણ, આ સંસાર, આ સંસારના દુઃખો, આ બધું હવે કંઈ જોતું નથી, આમાંથી છૂટી જવું છે. ખરી ઈચ્છા એવી આપોઆપ અંદરથી થવી એવું કોક જ જીવને બને છે. બહુભાગ જીવોને શું સત્પુરુષનો સમાગમ કોઈ પુણ્ય યોગે મળે છે, આ વિષય એના ધ્યાન ઉપર, સમજ ઉપર આવે છે અને સમજ્યા પછી એને એવી સાચી ઈચ્છા કોઈ એક મંગળ ઘડીએ થાય છે. સાચી ઈચ્છા ઉપર ઉપરની ઘણી વાર કરી ચૂક્યો, પાછો જીવો ઘડીકમાં ભૂલી જાય, પણ ખરી ઈચ્છા થાય પછી છોડે નહીં. પછી તો એ ખરી ઈચ્છા એને કહેવામાં આવે છે કે એ ઈચ્છાને પોતે પાછળ પડે છે અને ઈચ્છા ગમે તેમ કરીને પૂરી કરવા માગે છે, ગમે તેમ કરીને પૂરી કરવા માગે છે કે બસ હવે પરિભ્રમણથી મુક્ત થવું જ છે. અને એ વખતે એને એમ સમજાય છે કે આવો યોગ ફરી ફરીને મળતો નથી, દુનિયામાં આ ચીજ ક્યાંય છે નહીં. પરિભ્રમણથી મુક્ત થવું, સંસારથી મુક્ત થવાનો વિષય ક્યાંય છે નહીં. હવે જ્યારે ક્યાંય છે નહીં અને ક્યાંક જ છે ત્યારે એનું ખરું એપ્રિસિએશન આવે છે. એટલે પછી એ વિષય ઉપર એ ચોંટી જાય છે કે બસ હવે આપણે આ કામ કરી લેવું છે, મારે આ કામ કરી લેવું છે. એની ઉપર ખરી ઈચ્છાથી જ્યારે આવે છે ત્યારે એને ખરેખર સત્પુરુષનો યોગ થયો એમ કહી શકાય, નહીંતર તો અનંત વાર થયો પણ પોતે કાંઈ ધ્યાન આપ્યું નથી. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. એવું બને છે કે કોઈ જીવને સમાગમ થતાં વેંત એવી ઈચ્છા ઉત્પન્ન થાય છે, કોઈ જીવને વહેલે કે મોડે પણ એવું બને છે. અને એટલા માટે જ્ઞાનીઓએ સત્સમાગમ ચાલુ રાખવાનું કહ્યું કે ભાઈ અત્યારે તને એવી ઈચ્છા નથી થઈ તો શું કરવું, કે સત્સમાગમ તો ચાલુ જ રાખવું. આજે એને કાલે, કાલે એને કોઈ કાલે એ દુઃખરી ઈચ્છા તને ઉત્પન્ન થશે તો તું પાછળ લાગી જઈશ, અને પાછળ લાગી જઈશ તો તારું કામ થઈ જશે. વહેલું મોડું થવાનું કારણ બને છે કે જીવને મોહ પણ ઓછો નથી, જીવને મોહ પણ ઓછો નથી. કાંઈ ઘણો મોહ સેવો છે, દ્રઢ કરેલો છે, ઘર કરી ગયેલો રોગ છે, અને એ મોહને લઈને ઘણા અપરાધો કર્યા છે, ઘણી ગડબડ કરી છે પરિણામોમાં, અને ઘણો કચરો ભેગો થઈ ગયેલો હોય છે. એ પરિણામની ભૂમિકા સાફસૂફ કરવામાં સમય નીકળી જાય છે, નીકળે છે સમય, પણ એમાંય સત્સંગ જેવું કોઈ સાધન નથી. એ કચરો સાફ કરવામાં પણ અને સાચી ઈચ્છા ઉત્પન્ન થાય એવી ભૂમિકા સુધી આવવામાં પણ સત્સંગ જ સાધન છે. એટલા માટે જ્ઞાની સત્સંગ દરેક જીવોને સત્સંગમાં રહેવા માટે તો એક સામાન્ય જનરલ એમની આજ્ઞા તો એ છે જ. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે, અથવા ઉત્તરો ઉત્તર દુર્લભ છે. શું પહેલો તો એવો સમાગમ દુર્લભ છે, વળી એ સમાગમ થાય તો એની ઓળખાણ થવી એટલે એપ્રિશિએટ થવું મુશ્કેલ છે. શું કે આ મારા આત્મકલ્યાણનું કારણ છે અને આ તક મારે ઝડપી જ લેવી જોઈએ, અને એના માટે કોઈ પણ ભોગ દેવા પોતાની તૈયારી હોવી, અનકન્ડિશનલ ઓળખાણમાં આ બધી વાત આવે છે. ઓળખાણ થાય, ઓળખાણ થાય તો પ્રતીતિ થાય. શું ઓળખાણ થાય તો પ્રતીતિ થાય, દર્શાવેલા માર્ગની પ્રતીતિ એટલે વિશ્વાસ આવે કે નક્કી આ માર્ગથી છૂટાય જ, છૂટી શકાય, છૂટવાનો મુક્તિનો માર્ગ સાચે સાચો જ છે, એમાં કોઈ મિનમેખ નથી, અને એ માર્ગે ચાલવાની પ્રવૃત્તિ એ જીવને દુર્લભ છે. પ્રતીતિ આવે તો પ્રવૃત્તિ કરે, પણ એ બધા પરિણામો ઉત્તરો ઉત્તર ઘણા દુર્લભ છે. ફરીને લીધું, મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમને કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી એ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. એ મૂળ વાત વાત છે, એ દિવ્યધનીમાંથી આવેલી મૂળ વાત છે. શું કહે છે? મનુષ્યપણું દુર્લભ છે. એટલે ધ્યાન ખેંચો કે તમે અત્યારે મનુષ્ય થયા છો, વારંવાર મનુષ્યપણું મળશે એવું જરા પણ ગફલતમાં રહેવા જેવું નથી. જબલ્લે જ પ્રાપ્ત થાય, ભાગ્યે જ મનુષ્યપણું પ્રાપ્ત થાય એવું એક દુર્લભ મનુષ્યપણું. કાક તાલીએ ન્યાયથી, કાકને બેસવું ને ડાળને પડવું પ્રાપ્ત તો થઈ ગયું છે, બહુ દુર્લભ છે. એ મનુષ્યપણું મળ્યા પછી જીવ પોતાના સંપ્રદાયમાં રૂઢિગતપણે ચાલ્યો જાય છે, નાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું બનતું નથી, એ બહુ દુર્લભ છે. મનુષ્ય તો લાખો કરોડો અબજો મનુષ્ય જન્મે છે, પણ બધા ખાઈ પીને સૂઈને પાછા મરી જાય છે. ખરેખર તો મનુષ્ય પણ હોય છે, પણ એક શું છે કે બેઝિકલી યોગ્યતા છે કોઈ પણ મનુષ્યમાં. પાયામાં શું છે, જેમ કે આપણે એમ કહીએ મોક્ષનો પુરુષાર્થ કોણ કરી શકે? સંઘની પંચેન્દ્રિય હોય, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી શકે, અસંઘની વાળો ન કરી શકે. સંઘની તિર્યંચો અનંતા છે. બેઝિકલી એના વીર્ય ગુણમાં એક સ્વરૂપક્ષમ છે. પછી કોક જીવને વિરલ જીવને થાય છે એ બીજી વાત છે, પણ ત્યાં એટલી શક્યતા રહેલી છે. એ મનુષ્ય થયો બહુ મોટી વાત છે, જેવી તેવી વાત નથી, બહુ જ મોટી વાત છે. પછી વિવેક કોક જીવ કરે છે, બાકી બધા એમને હારી જાય છે. તેમ કરવાનો નિશ્ચય કર્યો છે. જો બહુ સરસ વાત કરે છે કે તમારા જે પૂર્વ પ્રકૃતિના પરિણામો છે એ આ માર્ગથી વિરુદ્ધ છે. અત્યાર સુધી તમે જે જીવન જીવ્યા એનાથી વિરુદ્ધ જ હાલવાનું છે. હામે પૂરે શું કહેવાય, હામે પૂરે તમારા પરિણામોનું જે પૂર છે એની સામે પૂરે ચાલવાનું છે. એટલે કઠણ તો છે, પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે એમાં નિશ્ચય કરવો, ગમે તેમ પણ કરવું છે. એટલે કરવું છે એ ગુરુદેવને બેનશ્રીની ભાષણ કરેડિયા કરીને કરવું. કેવા? કરેડિયા કરીને કરવું. કરેડિયા એટલે શું? કરે છૂટકો ભાઈ, કેડ બાંધીને પાછળ પડીને કરવું છે એટલે કરવું છે. એવી રીતે જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે. કોણ હારી જાય છે, કોણ નથી કરી શકતા, જે નિશ્ચય કરતા નથી તે. કરવા ધારે અને ન થાય એવું આ કામ નથી. ફરીને કરવા ધારે અને ન થાય એવું આ કામ નથી, એવું આ કામ નથી. કરવા ધારે તો થાય એવું જ કામ છે એમ છે. પણ જીવ કરવા ધારતો નથી એટલે એનું કામ થતું નથી. માટે વિશેષ ઉત્સાહ રાખી શું કહે છે, નિરાશ થઈને નહીં, નાસેપાસ થઈને નહીં, હું નહીં કરી શકું, હવે મારું કામ નથી એમ નહીં. વિશેષ ઉત્સાહ લાવીને તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુએ, જો પત્ર ભલે તમને લિખો ત્રંબકભાઈને, એમ કે છે સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. રોજિંદા જીવનમાં એને સ્થાન આપી દેવું જોઈએ. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. આમાં શિથિલપણું પણ ન ચાલે અને ગમે ત્યારે કરવું એમ પણ ન ચાલે. નિયમિત રીતે બધું કામ કરવું, ચોક્કસ એનો સમય પાકો રાખવો અને કામ કરવું કરવું ને કરવું. એ રીતે પત્ર ભલે ત્રંબકભાઈ ઉપર લખ્યો છે, સૌભાગભાઈના મોટા દીકરા હતા ત્રંબકભાઈ, મણિભાઈ, એમાં આમના ઉપર પત્ર લખ્યો છે. પણ બધા મુમુક્ષુઓને આ લાગુ પડે એવી વાત છે.
ત્રણ
એમ જ વાત છે. એટલે અત્યારે પંચમારો છે, ફલાણું છે, કાળ આવો છે, એ મુદ્દા બાના કાઢ્યું. આ સત્પુરુષ તને આજ્ઞા કરે છે, તું કરી શકે એમ છું માટે કરે છે. એમ જ
ભવ્યો અમે સૌ જાશું.